સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાસુદી સાતમને દિવસે શ્રીજી મહારાજ શ્રી ઘરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજના સમયે બિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પોતાના મુખારવીન આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, સાંજનો સમય છે અને દરબારગઢને વિશે શ્રીજી મહારાજ એ ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીની અંદર ઢોલિયા ઉપર બિરાજમાન છે. મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, ધોળી પાગ બાંધી છે, પીળા પુષ્પના માથે તોરા લટકે છે, ગુચ્છ કાનને વિશે એ પીળા પુષ્પના શોભી રહ્યા છે અને ભગવાનની મુખારવીન આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તો એ જેમ ચાતક ચંદ્રને જેમ નિહાળે એમ ભગવાનની દિવ્ય મૂર્તિનું દર્શન કરતા એ ભગવાનના શ્રીમુખે નીકળેલા વચનો એનું રસપાન કરવા એકાગ્રચિત થઈને બેઠા છે. આપણે પણ આપણી મનની વૃત્તિઓને આપણે ભગવાનના એ સ્વરૂપની અંદર પોરવીને એકાગ્રચિત કરીને ભગવાનના શ્રીમુખે નીકળતા એ જે દિવ્ય વચનો એનું રસપાન કરીએ. તે સમયે શ્રીજી મહારાજ સર્વ ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિ કરીને સર્વે સામુ જોઈને બોલ્યા છે. મહારાજે એ સભાની ઉપર કરુણા દ્રષ્ટિ કરી. મહારાજ કરુણાના સાગર છે, દયાના સિંધુ છે અને ભગવાનની પ્રત્યેક ચરિત્ર લીલા એક કૃપા પ્રસાદ હોય એમ ભગવાને પોતાની કરુણા દ્રષ્ટિ, એક વાત બહુ સુંદર, આ શબ્દ આપણે જયારે આવ્યો છે ત્યારે થોડો એનો મહિમા સમજી લઈએ. કરુણા દ્રષ્ટિ એ જીવાત્માને મમત્વ સાથે થતી હોય છે. દયા તમે કોઈના ઉપર પણ કરી શકો પણ કરુણા છે એ જયારે પોતા પણ હોય, જયારે મમત્વ હોય, જયારે મારાપણાની ભાવના હોય ત્યારે એના ઉપર કરુણા દ્રષ્ટિ થઈ શકે છે. દયા અજાણ્યા વ્યક્તિ ઉપર પણ થઈ શકે પણ કરુણા છે એની અંદર આત્મીયતા રહેલી છે, પોતાપણું રહેલું છે. એટલે અહીંયા વચનામૃતની અંદર શબ્દ લખાણો કે મહારાજે સર્વે ભક્તજનો ઉપર કરુણાની દ્રષ્ટિ કરીને સર્વે સામું જોઈ રહ્યા. મહારાજે સર્વ ઉપર પોતાની કરુણા દ્રષ્ટિ, પોતાની વાત્સલ્ય દ્રષ્ટિ, પોતાની આત્મીયતાની દ્રષ્ટિ એ મહારાજે સૌ સામે નાખી અને પછી મહારાજે વાત કરી. સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. જે શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે, જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિ નથી ઈચ્છતા. મહારાજે શ્રીમદ ભાગવતજીનું શાક લઈને અહીંયા સુંદર મહારાજે એક પ્રશ્ન ઉત્પન્ન કર્યો. મહારાજે શું કહે, હરિભક્તોને સમજણ શુદ્ધ થાય, પવિત્ર થાય અને ભક્તની સમજણ કેવા પ્રકારની હોય એની વાત અહીંયા મહારાજ સમજાવે છે. ત્યારે મહારાજે ભાગવતજીનું પ્રમાણ લઈ અને વાત મહારાજે કીધું કે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિ નથી ઈચ્છતા. એટલે પહેલા મનની અંદર આપણને સમજણની અંદર એક પ્રશ્ન સમજીએ કે ભગવાનનો ભક્ત છે તો એ મુક્તિ માટે તો ભક્ત થયો છે તો એ મુક્તિ કેમ નથી ઈચ્છતો. પણ અહીંયા મહારાજે બહુ સુંદર વિશ્લેષણ સમજાવે છે કે એ ચાર પ્રકારની મુક્તિ નથી ઈચ્છતા. એટલે મુક્તિ તો ઈચ્છે છે પણ ચાર પ્રકારની જે મુક્તિ છે એ નથી ઈચ્છતા. તો આપણને એમ થાય કે આપણા શાસ્ત્રોની અંદર જે ચાર પ્રકારની મુક્તિ બતાવી છે પહેલા એ આપણે સમજીએ, ચાર પ્રકારની મુક્તિ તે કઈ. તો એમાં મહારાજે આગળ સમજાવે છે કે આપણા શાસ્ત્રોની અંદર મુક્તિનો જે વ્યાખ્યા કરી છે, મોક્ષની જે વ્યાખ્યા કરી છે એમાં જીવાત્માની એક ગતિ છે, જીવાત્માની એ સ્થિતિ છે. જ્યારે ત્રણેય દેહ સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણેય દેહનો જીવાત્મા ત્યાગ કરે છે અને જયારે બ્રહ્મમય દેહને પામે છે એટલે ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના મૂર્તિની અંદર જયારે એકાગ્રચિત્ત થઈ અને જયારે બ્રહ્મરૂપ થાય છે ત્યારે આપણા શાસ્ત્રોએ, આપણા વેદોએ એ ચાર પ્રકારની મુક્તિ અને મોક્ષને વર્ણન કરેલું છે, જેમાં સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ એની અંદર એક વિશેષ પણ ભાગવતજીની અંદર, એમાં ગીતાની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્ર એ સાયુજ્યની સાથે એનો પણ સમાવેશ થાય છે. એટલે ઘણા કોઈ જગ્યાએ પાંચનું વર્ણન જોવા મળે છે પણ મુખ્યતઃ આ ચાર પ્રકારની મુક્તિ, કારણ કે સાયુજ્ય અને શાસ્ત્રમાં બહુ અંતર નથી. એમાં કેવળ એટલું અંતર છે કે સ્થિતિ તો ભગવાન જેવી જ પામ્યા હોય પણ ભગવાનની જે સ્વતંત્રતા છે એવી સ્વતંત્રતા જીવાત્માની રહેતી નથી. ભગવાન જેવા ઐશ્વર્ય, ભગવાન જેવા શક્તિ સામર્થ્યને પામે છે પણ ભગવાન જેવી સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી. ઉત્પત્તિ પાલન પ્રલયની અધિકાર પ્રાપ્ત થતો નથી અને જીવાત્માને મોક્ષ આપવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. એટલે એટલો તફાવત છે બાકી સાયુજ્ય જેવી. એટલે મુખ્યતઃ આ ચાર પ્રકારની જે મુક્તિ જેની અંદર સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય એ ચાર પ્રકારની મુક્તિ શાસ્ત્રોમાં વર્ણન કરેલી છે. તો આપણને મનમાં એમ થાય કે મોક્ષનો જો ઉપાય જ આ ચાર પ્રકારે હોય, બ્રહ્મરૂપ થવાનો અર્થ જ આ ચાર પ્રકારમાંથી ભગવાનના જેવા રૂપને પામે, ભગવાનના જેવા ઐશ્વર્યને પામે, ગુણને પામે, ભગવાનના ધામને વિશે રહે, ભગવાનના સમીપ રહે, સારૂપ્ય એટલે ભગવાનના ધામને વિશે જીવાત્માની ગતિ થાય, સારૂપ્ય એટલે ભગવાનના જેવા ઐશ્વર્ય ગુણને પામે, સામીપ્ય ભગવાનની સાનિધ્યની અંદર રહે અને સાયુજ્ય ભગવાન જેવા ઐશ્વર્યને પામે. તો આવા પ્રકારે જે જીવાત્મા ભગવાનના એ મોક્ષની જ પરિભાષા છે, તો આ મુક્તિનો તો અંગ છે, તો મોક્ષ કેમ નથી ઈચ્છતા? આવો પ્રશ્ન આપણને મનની અંદર ઉદ્ભવે એટલે પહેલા એ પ્રશ્નનું સમાધાન કરીએ. મહારાજ અહીંયા આગળ મુક્તિની વ્યાખ્યા નથી બદલતા. એક વસ્તુ સમજીએ આપણે, બ્રહ્મરૂપ જે એક અક્ષરરૂપ થવું અથવા બ્રહ્મરૂપ થવું એ બ્રહ્મરૂપ થવાની જે પરિભાષા છે એની વ્યાખ્યા શ્રીજી મહારાજ આ પ્રશ્નમાં નથી બદલતા. એનો અર્થ મહારાજ સમજાવે છે કે અહીંયા આગળ મોક્ષની પરિભાષા જે શાસ્ત્રમાં લખી છે એ આ પ્રકારે લખી છે કે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય આ ચાર પ્રકારે જે જીવાત્મા જયારે સ્થિતિને પામે ત્યારે એને મોક્ષ પદ પામ્યો કહેવાય. તો મહારાજ કહે છે કે એ સ્થિતિ અને વ્યાખ્યા તો બરાબર છે, પણ ભગવાનનો ભક્ત છે એની ઈચ્છા એ નથી. અહીંયા આગળ મહારાજનો કેવળ ભાવ એ છે કે કેવળ એ નથી, જીવાત્માનો હેતુ એ કેવળ ભગવાનના લોકને પામવો, ભગવાન જેવા ઐશ્વર્યને પામવો, ભગવાન જેવા સારૂપ્યનો અર્થ થાય ભગવાન જેવા ચતુર્ભુજ અષ્ટભુજ એવા સ્વરૂપને, ભગવાન જેવા રૂપરંગને પામે, સાયુજ્ય ભગવાન જેવી સામર્થ્ય ઐશ્વર્યને પામે અને સામીપ્ય ભગવાનની માત્ર નજીક જઈને બેસે એટલો ભાવ એનો નથી હોતો. એટલે અહીંયા મહારાજે એ અનુસંધાને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. એટલે આ દ્રષ્ટિ આપણે ધ્યાનમાં રાખી અને આ પ્રશ્ન અને એનો ઉત્તર સમજવા પ્રયત્ન કરીએ. તો મહારાજે એ પ્રશ્ન પૂછ્યો છે કે શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા, અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત, મોટા ભક્તની વ્યાખ્યાવાળા ભક્તો આપણે હમણાં વચનામૃત, ગત વચનામૃતની અંદર પ્રથમના 38માં વચનામૃતની અંદર આપણે સમજ્યા, જેને ભગવાનમાં ભગવાનના જ ઘાટ થતા હોય અને ભગવાન જગતના ઘાટ બિલકુલ ન થતા એટલે જગતની વિષય વાસનાની અંદર અનાસક્તિ હોય અને કેવળ ભગવાનને સમર્પિત થયા હોય એવો જે સમજણ યુક્ત સત્સંગમાં હોય એને મોટે રોકી. તો મહારાજે વ્યાખ્યા કરી કે જેની સમજણ મોટી એ મોટો, જે પોતાના કલ્યાણનું સાધન કરે એ જ્ઞાની. એવી રીતે એ સંદર્ભની અંદર મહારાજ કહે છે જે મોટા ભક્ત થયા, એવા મોટા ભક્ત એટલે એવા જે જ્ઞાની પુરુષો જેને પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી દીધું છે અને ભગવાનને અર્થે જ પોતે પોતાનું જીવન, પોતાના આત્મકલ્યાણને અર્થે પોતાનું જીવન વ્યતીત કરે છે અથવા એવો દાખલો કરે છે, એવા સમજણવાળા જે ભક્તો છે એવા મોટા ભક્ત. ત્યારે બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. તો એ ચાર પ્રકારની મુક્તિ એ શું? એટલે મહારાજ અહીંયા આગળ સુંદર હવે વ્યક્તિ કે ચાર પ્રકારની મુક્તિ એ કેવી રીતે અને એને કેમ નથી ઈચ્છતા, તો એ વસ્તુ અહીંયા મહારાજ સમજાવે છે કે શાસ્ત્રોની અંદર ક્યાં એવું વર્ણન આવે છે. હમણાં થોડા દિવસ પહેલા એક ભક્તે પ્રશ્ન પણ પૂછ્યો હતો મને જો યાદ આવતું હોય તો, કે ભગવાનના ભક્ત છે એ પૃથ્વીને વિશે જન્મ લેવાનું, આપણા નરસિંહ મહેતા જેવા કીર્તન ગાયું છે કે હરિના ભક્ત તો મુક્તિ ન માંગે એવું પદની કડી એમને મને પ્રશ્નની અંદર પૂછી હતી થોડા દિવસ પહેલા આપણા ઝૂમ એપ્લિકેશનમાં. ક્યાંના હરિભક્તોએ પૂછ્યું મને યાદ નથી, પણ આ પ્રશ્ન આવ્યો હતો કે એવા આપણા નંદસંતોએ પણ ઘણી જગ્યાએ કીર્તનમાં ક્યાંક વર્ણન કર્યું હોય, કોઈ જગ્યાએ શાસ્ત્રની અંદર પણ એવું વર્ણન આવે છે કે ભગવાનના ભક્ત છે મુક્તિ નથી માંગતા. અહીંયા વચનામૃત પણ મહારાજ એમ કે છે કે ભગવાનના ભક્ત આ ચાર પ્રકારની મુક્તિ નથી માંગતા. તો મુક્તિની પરિભાષા જે છે બ્રહ્મમય બેને પામવું, એની પરિભાષા જે છે કે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય એની પ્રાપ્તિ થાય એ જ મોક્ષની પરિભાષા છે. તો એનો અર્થ જીવાત્મા મોક્ષ નથી ઈચ્છતો? તો મહારાજ અહીંયા આગળ એ વાતને બહુ સ્પષ્ટ કરીને સુંદર સમજાવે છે. ત્યારે મહારાજે કીધું એ ચાર પ્રકારની મુક્તિ તે શું? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, ભગવાનના ધામને પ્રાપ્ત કરવું એ એનું ધ્યેય હોય. બીજું ભગવાનની સમીપ રહેવું, ભગવાનની નજીક રહેવું, ભગવાનની પાસે રહેવું, જે વચનામૃતની અંદર મહારાજે કીધું નજીક રહે પણ આશ્રયમાં નથી, શરીરથી નજીક છે, પ્રત્યક્ષ રીતે નજીક છે, પાસે છે પણ મનથી પાસે નથી. એટલે એ સ્વરૂપની અર્થને અહીંયા મહારાજે લખ્યું કે ભગવાનના લોકમાં રહેવું, ભગવાનની સમીપ રહેવું. ત્રીજું ભગવાન સરખું રૂપ પામવું, મેં જેમ વાત કરી એમ કે ભગવાન જેવું રૂપ, ભગવાન જેવું જે ગુણ છે, ભગવાન જેવા ચતુર્ભુજ અષ્ટભુજ વગેરે જેમ ભગવાનની આકૃતિ છે એવી સારૂપ્યની આકૃતિ એ જીવાત્માને પ્રાપ્ત કરવી. અને ચોથું તે ભગવાન સરખું ઐશ્વર્ય પામવું, જે સાયુજ્ય ભગવાન જેવા ઐશ્વર્યને પામવું, ભગવાન જેવી સામર્થ્યને પામવું. એવી રીતે જે શાસ્ત્રોમાં ચાર પ્રકારની જે મુક્તિ બતાવી છે એ ચાર પ્રકારની મુક્તિનું પહેલા મહારાજે અહીંયા વિશ્લેષણ સમજાવ્યું. ભગવાનના લોકને પામવું, ભગવાનની નજીક રહેવું, ભગવાનના જેવા ઐશ્વર્યને પામવું અને ભગવાનના જેવા રૂપને પામવો, આ ચાર પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે મુક્તિ કીધી. તો આ પ્રકારની મુક્તિ ઈચ્છતા નથી એવું શાસ્ત્રમાં મત જોવા મળે છે, કીર્તનોમાં ઘણી વખત એવું સાંભળવા મળે છે. તો એવું કેમ લોકો કહેતા હશે? વિદ્વાનો એવું કહે છે, મહારાજ કીધું, મોટા પુરુષ એવું કહે છે, શાસ્ત્ર એવું, ભાગવતજી એવું કહે છે. તો ભગવાનના ભક્ત હોય તો એ કેમ એનું મુક્તિનું ખંડન કરે છે? એવો મનની અંદર શંકા ઉત્પન્ન થાય. તો એનો અર્થ મહારાજ અહીંયા સમજાવે છે, એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનના ભક્ત નથી ઈચ્છતા, ને કેવળ ભગવાનની સેવા ઈચ્છે છે. આ શાસ્ત્રનો મત કેવો છે? મોટા પુરુષો, જ્ઞાની પુરુષોએ શું મહત્વ બતાવ્યું છે? તો અહીંયા આગળ આ વાક્યથી એક સ્પષ્ટીકરણ થાય છે કે ચાર પ્રકારની મુક્તિ ખોટી નથી. મુક્તિ એક જ પ્રકારની છે, મોક્ષ એક જ પ્રકારનો છે, પણ એના આ ચાર ધર્મ છે, મુક્તિના ધર્મ છે, જે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. જે ભગવાનના લોકને પામવું, ભગવાનની સમીપ રહેવું, ભગવાનના સારૂપ્યને પામવું અને ભગવાનના જેવા ઐશ્વર્યને પામવું, આ એના ધર્મ છે. મોક્ષના ધર્મની અંદર જેને મોક્ષ પ્રાપ્ત થાય, જે બ્રહ્મ સ્થિતિને પામે, એને આ અંતરમાં મળે છે, એને આ ચાર વસ્તુ એને મળે છે, એના ધર્મની અંદર પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ શાસ્ત્રની અંદર મોક્ષનું ખંડન નથી કે આ ચાર પ્રકારની મુક્તિનું ખંડન નથી, કે આ ચાર પ્રકારની મુક્તિ નથી ખોટી છે એવો કહેવાનો અર્થ નથી. પણ ભગવાનના ભક્ત એ કેવળ તે ચાર પ્રકારની મુક્તિ અથવા તો તેમાંથી એક પ્રકારની સિદ્ધિ, એ સિદ્ધિ એ એની અપેક્ષિત નથી. અહીંયા કહેવાનો ભાવ એવો છે કે ભગવાનના જે ભક્ત છે એને આ ચાર પ્રકારની સિદ્ધિ અપેક્ષિત નથી, એને આ હેતુ, જે ભગવાનની પ્રસન્નતા, જે ભગવાનનો ભક્ત છે એની, એનો હેતુ જે છે એ ચાર પ્રકારની સિદ્ધિ નથી. ભગવાનના લોકને પામવું, ભગવાનની સમીપ રહેવું, ભગવાનના જેવા ઐશ્વર્ય ગુણને પામવા, ભગવાન જેવા રૂપને પામવું, એનું ધ્યેય નથી, એ ફળની પ્રાપ્તિ એની અપેક્ષા નથી. એની અપેક્ષા શું છે? તો ભગવાનની સેવા પરાયણ રહેવું એની અપેક્ષા છે. એટલે આ ચાર પ્રકારની, કેવળ આ ચાર પ્રકારની મુક્તિ એની અપેક્ષા નથી, આ ચાર પ્રકારમાંથી એક પ્રકારની સિદ્ધિ એની અપેક્ષિત નથી, અપિતુ તેને ભગવાનની સેવા અપેક્ષિત છે, અને ભગવાનની સેવા પરાયણ રહેવું એને પ્રધાનપણે છે. અને વિશિષ્ટાદ્વૈત મત પણ એ આપણું ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર વાલા ભક્તો લખ્યું, તત્ર સેવા કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ. શિક્ષાપત્રીની અંદર મહારાજે આપણા મતને, જે સિદ્ધાંતને પ્રસ્થાપિત કર્યો છે, એમાં પણ મહારાજે આ જ વસ્તુ સિદ્ધાંતને મૂક્યો. મહારાજ કે તત્ર કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ, ભગવાનની સેવા પરાયણ રહેવું એનું નામ મોક્ષ છે. એટલે આ ચાર પ્રકારની સિદ્ધિનો મહિમા ન સમજીને પ્રાપ્ત થવાની છે. આ ચારમાંથી, ચારે પ્રકારની અથવા તો તેમાંથી કોઈ એક સિદ્ધિ જીવાત્માને મોક્ષ ધર્મની અંદર પ્રાપ્ત થાય, પણ જીવાત્માનો એ હેતુ નથી. જીવાત્માનો હેતુ તો ભગવાનની સેવા છે, ભગવાનની ભક્તિ છે, ભગવાનને રાજી કરવા એનો હેતુ છે. એટલે જ્યાં રામ ત્યાં અયોધ્યા, અયોધ્યા છે ત્યાં રામ, એવો ભાવ અયોધ્યાવાસીઓ નથી રાખ્યો. જયારે ભગવાન રામચંદ્રજીને જયારે વનવાસ માટે ગમન કર્યું ત્યારે બધા રામચંદ્રજી ભગવાને અયોધ્યાવાસીને સમજાવ્યું કે તમે પાછા વળી જાઓ, અયોધ્યા નગરી તમારી રાહ જોવે છે. ત્યારે ભક્તોએ, એ અયોધ્યાવાસીઓએ એવું સુંદર ઉત્તર કર્યો કે પ્રભુ, અમારા માટે તો જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. એટલે ત્યાં ભગવાનનું મહાત્મા બતાવવા માટે અયોધ્યાનું ખંડન નથી, અયોધ્યા નગરી છે જ, ભગવાનની રાજધાની છે, ભગવાનનું પ્રાગટ્ય સ્થાન છે, એનો મહિમા છે. પણ જ્યાં ભગવાનનો વાસ છે એ મહાત્મા કેમ છે? તો કે ભગવાન વતે છે, ભગવાન થઈને છે, અને એવા ભગવાનની પ્રસન્નતા એ જીવાત્માનો, ભક્તનો ધ્યેય છે. ભગવાનનું ધામ અક્ષરધામ છે જ, એની ખંડન નથી, અને અક્ષરધામની પ્રાપ્તિ એ જીવાત્માને ફળ સ્વરૂપે થવાની છે, એનું પણ ખંડન નથી. પણ જીવાત્માનું સ્થાન એ અક્ષરધામનો મહિમા ભગવાન વતે છે, ભગવાન થકી એ મહિમા છે. માટે જીવાત્માનું ધ્યેય એ સ્થાન નથી, જીવાત્માનું ધ્યેય એ ભગવાન છે. એવી અહીંયા આગળ મહારાજ સુંદર વાત પ્રતિપાદન કરે છે. મહારાજ કહે છે કે એ ચાર પ્રકારની જે મુક્તિ તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો, ને તે કેવળ ભગવાનની સેવા. અહીંયા મહારાજે કેવળ શબ્દનો ઉપયોગ કર્યો છે, કેવળ ભગવાનની સેવા ઈચ્છે છે. આ જ વાક્યને આપણે ઊંધી રીતે વાંચીએ તો એમ થાય કે એ જીવાત્મા એ કેવળ ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતો, અપિતુ એ ભગવાનની સેવાને ઈચ્છે છે. પછી એ ધામના, ભગવાનના ધામની અંદર જઈને પણ સેવાની પ્રાપ્તિ કરે, અથવા તો સેવા પરાયણ થાય, અથવા આ લોકની અંદર, મૃત્યુલોકની અંદર હોવા છતાં પણ, દેહબદ્ધ અવસ્થાની અંદર હોવા છતાં પણ ભગવાનનું શરણો સ્વીકારી, અને જો ભગવાનની સેવા પરાયણતા સ્વીકારે તો એના માટે અહીંયા છતે દેહે મોક્ષની અનુભૂતિ થાય, એવો મહારાજ અહીંયા સુંદર મહિમા સમજાયો. અને એ વાતને મહારાજ પ્રતિપાદન કરવા અહીંયા મહારાજ ભક્તોને આ પ્રશ્ન સમજાવે છે કે ભગવાનના ભક્ત છે એ ચાર પ્રકારની મુક્તિ નથી ઈચ્છતા, એ તો ભગવાનની સેવા ઈચ્છે છે. આવા શાસ્ત્રનો મત છે. હજુ તો મહારાજ મત કરે છે, પ્રશ્ન હવે આવશે. આ તો મહારાજે પહેલા મત પ્રસ્થાપિત કર્યો, કે આવો શાસ્ત્રની અંદર મત દેખાય છે, વિદ્વાનોનો આવો મત છે, જ્ઞાની પુરુષોનો, ભગવાનના એકાંતિક ભક્તો, મોટા ભક્તોનો આવો મત છે કે અમારે ભગવાનની સ્થાન કે અમારે એનું સિદ્ધિનો મહિમા નથી, અમારે તો ભગવાનની પ્રસન્નતાનો મહિમા છે, અને એ સિદ્ધાંતથી ભગવાન કેમ રાજી થાય, એ સિદ્ધાંતને અનુસરીને એ લોકો જે મુખ ભગવાનના ભક્ત છે એ મોક્ષની એકલી અપેક્ષા નથી રાખતા, અપિતુ ભગવાનની સેવા પરાયણતા, ભગવાનની ભક્તિની અપેક્ષા રાખે છે, એ સિદ્ધાંત છે. ત્યારે મહારાજ કહે છે, અને તે એ જે ભક્ત એ ચાર પ્રકારની મુક્તિને શા માટે નથી ઈચ્છતા? ભગવાનની સેવા ઈચ્છે છે તો સમજી શકાય, પણ આ ચાર પ્રકારની મુક્તિ કેવળ કેમ નથી ઈચ્છતા? તો એનો પ્રશ્નનો ઉત્તર મહારાજ કરે છે. હવે આ પ્રશ્ન અહીંયા આવ્યો કે આ તો સહજ પ્રસ્થાપિત કર્યું મહારાજે કે ચાર પ્રકારની કેવળ મુક્તિ એ ધ્યેય નથી, ભગવાનની સેવા ભક્તિ એ ધ્યેય છે, અને એવું ઈચ્છે છે. હવે આવું કેમ ઈચ્છે છે? હવે મહારાજ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનની કેવળ મુક્તિ કેમ, કેવળ સાધર્મ્ય, સાલોક્ય, સાયુજ્ય કે સારૂપ્ય એને કેમ નથી ઈચ્છતા અને સેવાને ઈચ્છે છે? ત્યારે મહારાજ અહીંયા આગળ હવે એની વ્યક્તિ સમજાવે છે. મહારાજ કે પ્રશ્ન એ છે કે ભગવાનના ભક્ત આવું કેમ ઈચ્છે છે? હા, આ તો હકીકત છે કે આવું ભગવાનના ભક્તે ઈચ્છવું જોઈએ. એટલે જો પહેલું અહીંયા આગળ આપણને બોધે મળે છે કે આપણે શું ઈચ્છવું જોઈએ, આપણે ભગવાન પાસે શું માંગવું જોઈએ. આપણે ઘણી વખત અક્ષરધામની પ્રાપ્તિ, અક્ષરધામની પ્રાપ્તિ, હું તમારી પ્રાર્થનાને ખોટી નથી ઠરાવતો, આપણી પ્રાર્થના મહારાજ ધામની પ્રાપ્તિ કરાવે, અક્ષરધામમાં લઈ જાય, એ વાત આપણા માટે એ માંગણીને સ્વરૂપની અંદર ખોટી નથી, પણ એની અંદર એટલું સાવધાની રાખવી કે આપણો ધ્યેય એ સ્થાન નથી, આપણો ધ્યેય એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એનો રાજીપો છે, એની સેવા ભક્તિ એ આપણો ધ્યેય છે. આ ભગવાનના ભક્તે પહેલો જે ભગવાનનો ભક્ત હોય એની અપેક્ષા એ ભગવાનની પ્રસન્નતા હોય, ભગવાનનો જે ભક્ત હોય એની અપેક્ષા એ ભગવાનની સેવા પરાયણતા હોય, ભગવાનનો ભક્ત એની અપેક્ષા એ ભગવાનની ભક્તિ નિરંતર કરવી એ હોય, અને ભગવાન સિવાય પછી કોઈ સ્થાનનો કે કોઈ વિષય સિદ્ધિનો, સારૂપ્ય, સાયુજ્ય એટલે ઐશ્વર્ય ભગવાન જેવા એ એનો હેતુ હોય નહીં, કારણ કે ભગવાનનો ભક્ત તો દાસ ભાવે ભગવાનને ભજે અને ભગવાનના સમીપ રહીને પણ ભગવાનની સેવા પરાયણ રહે. સમીપ રહેવું એટલો હેતુ નથી. મહારાજે એટલા માટે વચનામૃતમાં કીધું, કોઈ પરાણે અમારી પાસે રહેતો હોય પણ અમારા ગમતામાં ન વરતતો હોય તો અમને જરાય પસંદ રહેતો નથી, અમારા મનથી ઉતરી જાય છે, અમને જય સ્મરણ કરવાનું પણ મન થતું નથી. એટલે એવા અર્થની અંદર ભગવાનનું સમીપણું પણ એ વ્યર્થ થાય. એટલે ભગવાનના સમીપ રહેવા કરતા ભગવાનના ગમતામાં રહેવું, ભગવાનની સેવા પરાયણ રહેવું, ભગવાનની ભક્તિ પરાયણ રહેવું, એનું મહત્વ અહીંયા શાસ્ત્રોએ બતાવ્યું છે. એટલે પહેલી સમજણ આપણે આ ક્લિયર કરીએ આપણા મનની અંદર કે ભગવાનના ભક્તની સમજણ એ ભગવાનની પ્રસન્નતા હોય, ભગવાનની સેવા પરાયણતા હોય, ભગવાનની ભક્તિ હોય, અને એને અવલંબને કરીને ભગવાનનું જ્યાં સ્થાન છે ત્યાં ભગવાનના સાથે, ભગવાનના સેવા પરાયણમાં જો રહેવું પડે ને એમાં અક્ષરધામમાં રહેવું પડે તો અક્ષરધામ વેલકમ, બરાબર. પણ માત્ર ભગવાનને મૂકીને ભગવાનની સેવા ન થાય એવું અક્ષરધામમાં પણ રહેવું એ આપણા માટે વ્યર્થ થાય. એવી વિશિષ્ટાદ્વૈત મતનો જે સિદ્ધાંત છે, સેવાનો જે સિદ્ધાંત છે, સ્વામી સેવક ભાવ જે કાયમ મહારાજ કીધું અખંડ રહે, પૃથ્વીને વિશે રહે એવું અક્ષરધામને વિશે રહે, એનું અહીંયા મહારાજ સુંદર પ્રતિપાદન કરે છે. તો એવા અર્થની અંદર મહારાજ કહે છે તે એ જે ભક્ત તે ચાર પ્રકારની મુક્તિ શા માટે નથી ઈચ્છતો, એને જયારે આવી સિદ્ધિઓ મળે છે તો એની સિદ્ધિ કેમ નથી એને અપેક્ષા? હવે પ્રશ્ન અહીંયા આગળ ઉત્પન્ન થયો, એ પ્રશ્ન છે, તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો કરો. પછી મહારાજે બધા સંતો ભક્તો જે બેઠા હતા એમને મહારાજે કીધું કે જેને જેવો ઉત્તર આવડે એવો એનો કરો. પછી સર્વ પરમહંસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં. વાલા ભક્તો, સંતો હરિભક્તોએ બધાએ પોતપોતાની સમજણ પ્રમાણે એનો ઉત્તર કરવાનો પ્રયત્ન કર્યો. ઘણાએ ભક્તિનો, ઘણાએ ભગવાનના ધામનો મહિમા ભગવાન થકી છે કે જે જેની સમજણ હતી એ પ્રમાણે ઉત્તર કર્યો, પણ મહારાજને જે વાત કહેવી છે ને એ પ્રકારે ઉત્તર ન આવ્યો, એટલે અહીંયા લખી ઉત્તર થયો નહીં. બાકી ઉત્તર તો સર્વે પોતપોતાની સમજણ પ્રમાણે કર્યા જ, ઘણા શાસ્ત્ર મત પ્રમાણે પણ કર્યા હશે, પણ મહારાજને જે ભાવ વ્યક્ત કરવો છે કે કેમ કેવળ ચાર પ્રકારની મુક્તિ નથી ઈચ્છતા, તો એની પાછળનું ધ્યાન જે વૃત્તિ છે, એની પાછળની સમજણ છે એ કેવી હોવી જોઈએ, એ વાત મહારાજ ઉજાગર કરવા માંગે છે. એટલે અહીંયા આગળ લખ્યું કે પરમહંસોએ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. જે મહારાજે પછી આનો સુંદર ઉત્તર આપણને સમજાવ્યો. પહેલો સિદ્ધાંત વાલા ભક્તો હું જરા રિપીટ કરી દઉં એટલે બધા હરિભક્તોને મનમાં દ્રઢ થાય. ભગવાનના ભક્તની અપેક્ષા શું હોય? ભગવાનના ભક્તની અપેક્ષા એ ભગવાનની સેવા પરાયણતા, ભગવાનની ભક્તિ અને ભગવાનનો રાજીપો હોય. એના માટે ભગવાનને રાજી ન થાય, ભગવાનની સેવા ન થાય, ભગવાનની ભક્તિ ન થાય, એ જો ન થતું હોય તો પછી કોઈ સ્થાન, કોઈ ધામ કે કોઈ ઐશ્વર્ય, કોઈ સિદ્ધિ એનો કોઈ અર્થ રહેતો નથી. એ પહેલો સિદ્ધાંત આપણે અહીંયા સમજ્યા કે ભગવાનનો પ્રસન્નતા અને ભગવાનનો રાજીપો, ભગવાનની સેવા પરાયણતા ન રહેતી હોય, ભગવાનની આજ્ઞા પરાયણતા ન રહેતી હોય તો કોઈ પણ સિદ્ધિ, કોઈ પણ સ્થાન, એ તમામ કોઈ પણ ઐશ્વર્ય પ્રતાપ અને ભગવાન જેવા રૂપને પણ કેમ ના પામ્યો હોય તો પણ એ નિરર્થક નીવડે છે, કારણ કે ભગવાનની સેવાથી એને વિચલિત રહે છે, એનાથી અલિપ્ત રહે છે. એટલે અહીંયા આગળ પહેલો સિદ્ધાંત આપણે એ સમજ્યા. અને હવે શા માટે એવું સમજવાનું એ અહીંયા મહારાજ સમજાવે છે. ત્યારે મહારાજ કે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ, જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિ ઈચ્છા રાખે તે તો સકામ ભક્ત કહેવાય. મહારાજે જે આ શબ્દ નહોતો નીકળતો ને સંતોના ઉત્તરની અંદર, એ મહારાજે અહીંયા આગળ ઉત્તરમાં એ શબ્દ પ્રયોગ કર્યો. મહારાજ કે એ સકામ ભક્ત કહેવાય, એની કામના એ ભગવાનની અપેક્ષા આ ચાર પ્રકારની સિદ્ધિની અપેક્ષા એ વધી ગઈ. સકામ કેમ થયો? સકામ એટલા માટે કહેવાનું, અક્ષરધામની પ્રાપ્તિની અપેક્ષા એ ભગવાનની અપેક્ષા કરતા વધી ગઈ એટલે એ સકામ થયું. એટલે ગુણ સહિત થયું, નિર્ગુણ ન રહ્યું. જે માયાથી જે નિર્ગુણ થવું જોઈએ એ નિર્ગુણ, એ લોભ જે છે એ લોભ એ પદાર્થમાં સ્થાનમાં ગયો, ભગવાનમાં ન રહ્યો એટલે એને સકામ કીધું. અક્ષરધામને ફરી કહું છું, નિર્વિકાર છે આ વસ્તુને હું જયારે શબ્દો પ્રયોગ કરું છું એટલે કોઈ એનો અન્યાર્થ ન કરે એટલે સાથે સ્પષ્ટીકરણ કરું છું કે અક્ષરધામ એ માયાથી પર છે, વિકાર રહિત છે, એ શાસ્ત્રનો મત છે. એટલે અક્ષરધામની અંદર દોષ નથી બતાવતો હું, પણ વ્યક્તિની સમજણની અંદર દોષ રહેલો છે. અને એ સમજણની અંદર જ્યારે કોઈ પદાર્થની અપેક્ષા ભગવાનની અપેક્ષા કરતા જયારે વધી જાય ત્યારે વ્યક્તિના માનસના દોષને કારણે એ વસ્તુની અંદર દોષ પ્રવેશે છે. એટલે અક્ષરધામ નિર્ગુણ છે, એ શાશ્વત છે, એની અંદર જરાય પણ દોષ નથી. પણ છતાંય જીવાત્માની જે સમજણ છે એની અપેક્ષા મહારાજ કહે છે કે એ ભગવાનના અપેક્ષાની અંદર, ભગવાનની અપેક્ષિત એ સ્થાનનો મહિમા વધી ગયો, અથવા તો ભગવાન જેવા ઐશ્વર્યને પામવાનો મહિમા વધ્યો, ભગવાન જેવા સામર્થ્યને પામવાનો મહિમા વધ્યો, ભગવાન જેવા રૂપને પામવાનો મહિમા વધ્યો, ભગવાનની પરાણે નજીક રહેવાનો મહિમા વધ્યો કે મારે તો જોડે મારે મંચ ઉપર જ બેસવું છે. એવો જે મહિમા થાય ને આપણે ઘણાને એવો થતો હોય સ્ટેજ ઉપર જ અમારે ચડવું છે, નીચે ન બેસાય એવા એવા ભાવથી એ જે એમાં શું થયું, એમાં ભગવાનના રાજીપાનો મહિમા ન રહ્યો, એમાં માનનું અંગ આવ્યું, એમાં પોતાના સ્વાર્થનું અંગ આવ્યું, પોતાના ભાવ. અને એટલા માટે એ પદાર્થ નિર્ગુણ હોવા છતાં પણ એની કામના એ સકામ કહેવાની. કેટલી કેટલું સરસ મહારાજ અહીંયા આગળ સરળ ભાષાની અંદર જે વાત અહીંયા આગળ સમજાવી છે, સિદ્ધાંત સમજાવ્યો છે, એ એટલું ઊંડાણપૂર્વક છે કે ભગવાનને અર્થે મહારાજ કીધું ને કે ભગવાનની પ્રસન્નતા, ભગવાનની સેવા અને ભગવાનની ભક્તિને મૂકીને એને એને ગૌણ કરીને કોઈ પણ સ્થાન, કોઈ પણ સિદ્ધિ, કોઈ પણ ઐશ્વર્ય, કોઈ પણ પ્રતાપ, કે ભગવાન જેવા રૂપ જેવું જો પ્રાપ્ત થતું હોય તો એ સકામ ભક્ત થયું. એટલે એની અંદર માયાનો ગુણ રહ્યો છે તમારી સમજણની અંદર, તમારી અપેક્ષાની, અને એટલા માટે એને નિર્ગુણ નથી થયું અને એટલા માટે સકામ રહ્યું. ને એટલા માટે મહારાજ કહે છે એ તો સકામ ભક્ત કહેવાય. અહીંયા આગળ એને વિષય પ્રાપ્તિની મહત્તા વધી ભગવાનના પ્રસન્નતાની અપેક્ષાએ એટલે એને સકામ કીધું. અને જે ચતુર્થા મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવા ને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. મહારાજે અહીંયા સુંદર વ્યક્તિ સમજાવી કે જે ચતુર્તા મુક્તિને ના ઈચ્છે, અર્થાત કે ચતુર્તા મુક્તિ ચાર પ્રકારની પ્રાપ્તિ સિદ્ધિની એ એનો ધ્યેય નથી અને કેવળ ભગવાનની સેવા ઈચ્છે છે, એ ભગવાનની ભક્તિ કરવું ઈચ્છે છે, ભગવાનના રાજીપાને પ્રસન્નતાને ઈચ્છે છે, ત્યારે એને નિષ્કામ ભક્ત કીધો. અને એવા તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. જે પછી મહારાજે અહીંયા ભાગવતની અંદરથી એક શ્લોક ટાંક્યો છે, મત્સેવ્યા પ્રતિતમ સાલોક્યાદિ ચતુષ્ટતમ નેચંતિ સેવ્યા પૂર્ણા કુંતો અન્ય તત્કાલ વિલપ્તુતમ સાલોક્યમ સાષ્ટ સામીપ્યમ સારૂપ્ય કતવ્યમ મચ્યુતે મચ્યુત દિયમાનમ ન ગ્રહંતિ વિના મત્સેવમ જના. કે આ ગીતાનો જે શ્લોક છે એને મહારાજે ભાગવતજીનો શ્લોક અહીંયા આગળ ટાંક્યો કે જે મત્સેવ્યા પ્રતિતિમ સાલોક્યમ ઇત્યાદિ જે ચતુષ્ટ જે ચાર પ્રકારની સાલોક્ય ઇત્યાદિ જે મેં વાત કરી, સાલોક્ય સારૂપ્ય સાયુજ્ય અને સાધર્મ અને સામીપ્ય, એ જે ચાર પ્રકારની જે મુક્તિ છે એ અમારા ભક્ત નથી ઈચ્છતા અને એ કેવળ મારી સેવાપરાયણતાને એ સેવા મત સેવા જનાહા એવો છે ગીતા ભાગવતજીની અંદર લખ્યું, મત સેવા મારી સેવાને ઈચ્છે છે એ પ્રકારે જે અર્થ છે એનો અર્થ જ મહારાજ અહીંયા પછી સમજાવે છે. એનો અર્થ છે જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચાતુર્થ મુક્તિમાં ન હોય તો તેને ઈચ્છતા નથી. જે મેં પહેલા વાત સમજાવી વાલો ભક્તો કે ચાતુર્થ મુક્તિની અંદર એ સિદ્ધિની અંદર ભગવાનની જો સેવા ન હોય, ભગવાનની ભક્તિ ન હોય, ભગવાનનો રાજીપો ન હોય, તો એવી ચાર પ્રકારની મુક્તિ પણ ખપતી નથી. આ વચનામૃતના શબ્દો છે. ફરી વાલા ભક્તો કહું છું, અક્ષરધામ આદિ ભગવાનના ધામનો મહિમા યથાર્થ છે. શાસ્ત્રોએ ખૂબ વર્ણવ્યો છે, બ્રહ્મરૂપ થવાની સ્થિતિનો મહિમા ખૂબ બતાવ્યો છે. પણ જો એ બ્રહ્મરૂપ થવાથી ભગવાનની સેવા ન થતી હોય તો એ બ્રહ્મરૂપ થવું વ્યર્થ છે, એ અક્ષરધામ વ્યર્થ છે, એવું સામીપ્ય વ્યર્થ છે જેમાં ભગવાનની સેવા ન થાય, ભગવાનની પરિચર્યા ન થાય, ભગવાનની ભક્તિ ન થાય, ભગવાનનો રાજીપો ન ઉતરે. અને એ જ શબ્દો ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ વચનામૃતની અંદર વાપર્યા. મહારાજ કે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા, જે ભગવાનની પરિચર્યા કરવી, તે જો એ ચતુર્થા મુક્તિમાં ન હોય. અહીંયા મહારાજે શબ્દ એવો વાપર્યો કે ભગવાનની જે પરિચર્યા કરવી એટલે સેવા પરાયણતા, ભગવાનની રાખવી, ભક્તિ કરવી, એ જો ચતુર્થા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છતો નથી. એટલે કે ભગવાનને મૂકીને ઈચ્છતો નથી. ઈચ્છે તો છે દરેક, આપણે બધા ભગવાનને એ જ પ્રાર્થના કરીએ, મહારાજ અક્ષરધામના અધિકારી બનાવજો, અક્ષરધામમાં અમને સ્થાન આપજો, આપણે પ્રાર્થના એ કરીએ છીએ. પણ સાથે સમજણ સુધારજો વાલા ભક્તો, ત્યાં તમારી સેવા થાય, તમારી ભક્તિ થાય, તમારું કૃપા દ્રષ્ટિ અમારા ઉપર રહે, રાજીપો રહે, એવી સેવા થાય, એવી કરવાની અમને તક મળતી હોય તો અક્ષરધામ આપજો. જો એવી તક ત્યાં ન મળતી હોય તો ખાલી અમારે અક્ષરધામ ઠાલું ઠાલું જોઈતું નથી, એ અમારી અપેક્ષા નથી. એવી સમજણ આ જ્ઞાનીઓની, શાસ્ત્રોનો મત એ આપણને અહીંયા ગીતા ભાગવતજીનો શ્લોક મહારાજ ટાંકીને બતાવે છે. તે મહારાજ કહે છે કે તે ભગવાનની ઈચ્છતા નથી અને એક સેવાને જ ઈચ્છે છે. જેમ રામચરિત માનસની અંદર તુલસીદાસજીએ બહુ સુંદર લખ્યું છે, સગુણ ઉપાસક મોક્ષ ન લેહી, તિન કહ રામ ભગતિ નિજ દેહી. તુલસીદાસજી કહે છે કે રામ ભક્ત, ભગવાનના ભક્ત છે ને, એ સગુણ એટલે સકામ, જે હમણાં મહારાજે ઉપર વ્યાખ્યા કરી ને, સકામ એ ઉપાસક મોક્ષ ન લેહી, જે ભગવાનના સકામ ભક્ત છે ને એ ચાર પ્રકારની મુક્તિ નથી ઈચ્છતા. એ તિન કહ રામ ભક્તિ નિજ દેહી, એમ ભગવાન પાસે પ્રાર્થના, ભગવાન તમારી ભક્તિ દેજો, તમારો રાજીપો રહે, તમારી સેવા થાય, એવું એમને તક આપજો. કારણ કે મોક્ષનો હેતુ એ છે વાલા ભક્તો. અહીંયા આગળ આપણને ભગવાન મોક્ષનો હેતુ સમજાવે છે. મોક્ષનો હેતુ ધામની પ્રાપ્તિ નથી, મોક્ષનો હેતુ ભગવાનનો રાજીપાની પ્રાપ્તિ છે. ધામ તો મળવાનું છે, ભગવાન રાજી થશે તો ધામ મળશે, પણ ત્યાં ધામમાં ગયા પછી પણ, સારૂપ્ય સામીપ્ય પામ્યા પછી પણ ભગવાનના ભક્તિપરાયણ રહેવું, એ જીવાત્માનું ધ્યેય હોવો જોઈએ, ભગવાન રાજી રહે એવો ધ્યેય હોવો જોઈએ. અને એવી રીતે જે સમર્પિત થયા છે મહારાજ કે એને નિષ્કામ ભક્ત કીધું, એને અમે અમારી આત્મા ગણી છે, એવે ભક્તિની મહારાજે બિરદાવ્યા છે. અને એટલા માટે મહારાજ કહે છે કે ભગવાનને એવા ભક્ત છે તે સેવાને ઈચ્છે છે, એવા જે નિષ્કામ ભક્ત તેને ભગવાનને પોતાની સેવામાં રાખે છે. એવા જયારે જીવાત્મા ભગવાનને રાજી કરવાના એક ઉદ્દેશ લઈને જયારે ભક્તિ કરતા હોય, સેવા કરતા હોય ને, ભગવાન એવા ભક્તને પોતાની સેવામાં રાખે છે. એનો અર્થ કે ભગવાન અક્ષરધામની અંદર એવા ભક્તોને રાખે છે નિજ સેવાની અંદર. મોક્ષ મળ્યા પછી પણ નિજ સેવાની અંદર જીવાત્માને જે પૂર્ણ કલ્યાણ જેને કહેવાય, પૂર્ણ કામપણું જેને કહેવાય, એ ક્યારે પ્રાપ્ત થાય? જયારે ભગવાનની સેવાની અંદર, ભગવાનના સમીપની અંદર, ભગવાનના સાનિધ્યની અંદર ભગવાનની ભક્તિ કરવાનો અવસર મળે. ભગવાનના સાનિધ્યમાં રહી ભગવાન જેવા કદાચ ઐશ્વર્યને પણ પામ્યા હોય તો પણ ભગવાનની પ્રસન્ન કરવાનો અવસર મળે, ભગવાનને રાજી કરવાનો આપણને અવસર મળે, ભગવાનની સેવા પરિચર્યા કરવાનો અવસર મળે, ત્યારે એને મોક્ષનો ધર્મ એ સાર્થક કર્યો. મહારાજ કે એવા ભક્તને ભગવાન પોતાની સેવામાં રાખે છે. અને ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન તે પોતાનું ઐશ્વર્ય પમાડે છે. જો અહીંયા મહારાજે બહુ સુંદર શબ્દ વાપર્યો, ભક્તની અપેક્ષા નથી, ભક્ત નથી ઈચ્છતા કે ભગવાન જેવું રૂપ થાય, ભગવાન જેવા ઐશ્વર્ય મળે, પણ ભગવાન બળાત્કારે એટલે ભગવાનની કૃપાથી એને પ્રાપ્ત થાય છે, એની ઈચ્છા નથી છતાંય એને મળે છે, એટલે બળાત્કારે શબ્દ વાપર્યો. અહીંયા મહારાજે કીધું પરાણે એને ભગવાન આપે છે, એનો અર્થ કે મોક્ષ ધર્મની વ્યાખ્યામાં એ ચાર સિદ્ધિઓની પ્રાપ્તિ છે અને જીવાત્માને પ્રાપ્ત થશે. પણ જો જીવાત્મા એ ઉદ્દેશ લઈને પોતે કર્મ કરશે તો એનો ઉદ્દેશ ત્યાં, જેમ મહારાજે, હું ફરી કહું છું, અક્ષરધામને બીજા અન્ય લોક સાથે સરખાવતો નથી, પણ મહારાજે વચનામૃતની અંદર એક વાત લખી એટલે સિદ્ધાંત સમજાવવા માટે આ વાતની ખાલી અહીં દ્રષ્ટાંત રૂપે આપું છું. મહારાજે કીધું કે તમે ધર્મ અર્થ કામને અનુસરીને જયારે કોઈ ભક્તિ કે સત્કર્મ કરો છો તો એના ફળ સ્વરૂપે જીવાત્માને ઇન્દ્રલોક, બ્રહ્મલોક કે વરુણાદિનું લોક પ્રાપ્ત થાય કે નાગલોકની પ્રાપ્તિ થાય અથવા તો મૃત્યુલોકની અંદર એ જીવાત્મા રહે, પણ એને અક્ષરધામની પ્રાપ્તિ તો ભગવાનની પ્રસન્નતાથી થાય છે. એટલે જેમ એ લોકની પ્રાપ્તિ થઈ એ નિરર્થક થઈ, પુણ્ય ખૂટ્યું, વળી પાછો જન્મ લેવો પડ્યો. અહીંયા કદાચ અક્ષરધામની અંદર જીવાત્માને ગયા પછી યદ ગત્વાના નિવર્તનતે એવું શાસ્ત્રમાં લખ્યું, જ્યાં ગયા પછી પાછું આવવાનું થતું નથી, પણ ભગવાનની નિજ સેવાનો તો લાભ મદદ નથી જ મળતો. એટલે એવા ઉદ્દેશને અહીંયા આગળ ચોખ્ખું કરવા માટે મહારાજ અહીંયા શબ્દ વાપર્યો છે કે ભગવાન જે ભગવાનના નિષ્કામી ભક્ત છે, કેવળ ભગવાનની પ્રસન્નતા અને સેવા પરિચર્યા એ જ એનો ઉદ્દેશ છે, એવા ભક્તને માટે ભગવાન પોતાની નિજ સેવાની અંદર ભગવાન રાખે છે. અન્યથા કદાચ કર્મ સંજોગે અક્ષરધામ મળે તો એ છેવાડે ઉભું રહેવાનું થાય, એમાં ભગવાનની નજીક દર્શન ન થાય. કારણ કે ત્યાં તો અનંત કોટી મુક્તો છે, અનંત કોટી મુક્તો છે, એકાદ કરોડ નહીં અનંત કરોડો મુક્તો છે. અને એ કરોડો મુક્તોની અંદર છેલ્લી લાઈનમાં આપણને ઉભા રાખે ત્યાં ભગવાનની નિજ ન દર્શન થાય, ન ભગવાનની સેવા થાય, ન પરિચર્ય થાય, તો એવા અક્ષરધામની પણ મહારાજ કે એનો પ્રાપ્તિને જીવાત્મા ઈચ્છતો નથી, એનો હેતુ એ નથી. એટલે મહારાજ કે છે કે એવા જે નિષ્કામી ભક્ત તેને ભગવાન પોતાની સેવામાં રાખે છે, અને એ ભક્તની ઈચ્છા નથી તો પણ બળાત્કારે ભગવાન તેને પોતાનું જે ઐશ્વર્યના સુખને પમાડે છે. એ ભગવાન એના ઉપર કૃપા કરીને ઐશ્વર્ય સિદ્ધિ સમૃદ્ધિ એ ભક્તના લક્ષ્ય કે હેતુ કે અપેક્ષા નથી, પણ તોય ભગવાનના રાજીપાથી તેને સેવા પરાયણ રહેવાના માટે ભગવાન તેવા ભક્તને પોતાની સેવામાં રાખે ત્યારે તેની ઈચ્છા અપેક્ષા ન હોવા છતાં પણ ભગવાન તે સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે અક્ષરધામમાં રાખવું છે એટલે બ્રહ્મ સ્વરૂપ તો એને બંધ કરવું થવું જ પડશે. એટલે બ્રહ્મ સ્વરૂપ કરે છે અને બ્રહ્મ સ્વરૂપ થાય એટલે ભગવાન જેવા રૂપ ઐશ્વર્ય ગુણને પામે, એ પામાડે ભગવાન બળાત્કારે અને પામાડે છે એની ઈચ્છા નથી, છતાંય પણ એ કેમ કે એને સેવામાં રાખવો છે એટલા માટે. એટલે અહીંયા આગળ મહારાજે સેવા અને ભક્તિનો મહિમા અહીંયા આગળ બહુ સુંદર રીતે પ્રતિપાદન કર્યો છે. અને મહારાજે કીધું ભગવાનનો ભક્ત હોય કે આ સેવા અને ભગવાનનો રાજીપો ભક્તિ મૂકીને કેવળ ચાર પ્રકારની જે મુક્તિ છે એની ઈચ્છા રાખતા નથી. અને તે કપિલદેવ ભગવાને કહ્યું છે. પછી મહારાજ અહીંયા કપિલ ગીતાનો એક શ્લોક મહારાજ અહીંયા ટાંક્યો છે, અતો વિભૂતિ તમ મમ માયા વિન સ્થામૈશ્વર્ય મષ્ટાંગમ મનુ પ્રવૃતમ શ્રિયમ ભાગવતી વાસ્પૃયંતી ભદ્રા પશ્યા પરસ્યા મે તેશુર્વતે તુ લોકે. અને એ જે નિષ્કામ ભક્તને ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે. કપિલ ગીતાનો મહારાજ અહીંયા શ્લોક સુંદર ટાંકી અને મહારાજે સમજાયું, અથો વિભૂતિ તમ મમ માયાવિન, જે મારા આવા જે સમજણ યુક્ત હોય એ માયાને તરીને એ અષ્ટ પ્રકારે જે અહીંયા જે આવરણ છે એનો ત્યાગ કરીને એ જીવાત્મા બ્રહ્મમય દેહને પામીને ભગવાનના ધામની વિશે સેવા પરાયણ રહે છે. અને ભગવાને એવા ગીતાની અંદર મહારાજે એવા ભક્તની જેને સમજણ છે એને મહારાજે જ્ઞાની કીધો છે. ભગવાનની રાજીપાની જેને અપેક્ષા હોય ને એ જ જ્ઞાની છે, એ જ વિદ્વાન છે. ભગવાનની આજ્ઞા પરાયણતા જે રહેતો હોય, ભગવાનની સેવા પરાયણમાં રહેતો હોય, ભગવાનની ભક્તિ પરાયણ રહેતો હોય, અને કેવળ એ જ એનું લક્ષ્ય હોય, એના સિવાયની કોઈ સિદ્ધિ કોઈ સામર્થ્ય એનું લક્ષ્ય ન હોય, એવો જે ભગવાનનો ભક્ત છે એને ભગવાને જ્ઞાની કીધો છે. અને જે સકામ ભક્ત છે તે તો અર્થાર્થી કીધો છે. મહારાજે કીધું જે સકામ ભક્ત છે ને એ તો અર્થાર્થી એટલે સ્વાર્થી, પોતાના અર્થ એટલે પોતાના અર્થને સિદ્ધ કરવાનો અર્થી, એટલે અર્થાર્થી શબ્દનો અર્થ થાય અર્થને, પોતાના અર્થને પોતાના હેતુને સિદ્ધ કરવા માટે તમે જે કાર્ય કરો એનો અર્થી, એટલે એનો બીજો પર્યાય છે સ્વાર્થી, પોતાના સ્વ અર્થને સિદ્ધ કરવાનો જે પ્રયાસ કરતો હોય એવો અર્થાર્થી છે. જે ભગવાનને મૂકીને ભગવાનની સેવા, ભગવાનની પ્રસન્નતા, ભગવાનની ભક્તિ, આ ત્રણ શબ્દો હું વારંવાર કહું છું કારણ કે સેવાની અંદર આ તમામ શબ્દોનો સમન્વય થાય છે. ભગવાનની સેવા પરાયણ થવું એટલે ભગવાનની આજ્ઞામાં રહેવું, ભગવાનના આશ્રયમાં રહેવું, ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનની પરિચર્યા કરવી, એવી જે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરેલી ક્રિયા એને નામ સેવા છે. હવે આ સેવા કાર્યને મૂકીને જીવાત્મા કેવળ કોઈ પણ પ્રકારની સિદ્ધિને જો ઈચ્છે તો એ યથાર્થી થયો. એ મહારાજ કહે ને અર્થ જેમ વિષય વાસનાની આસક્તિ છે ને એને મેં વિષયની આસક્તિ રહી, એટલે એને સકામ કીધું, એટલે એને સકામ કીધું. અને મહારાજ કે એવા સકામ ભક્તને નિજ ધામની અંદર ભગવાન નિજ સ્વ સેવાનું સુખ નથી આપતા. મહારાજ કહેતો નિષ્કામ થઈને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જો ભગવાનની ભક્તિ કરે, સેવા પરાયણ રહે, તો મહારાજ કે એને એની ઈચ્છા ન હોય એને ભગવાન જેવા ઐશ્વર્યને પામવાની, તો મહારાજ બળાત્કારે કરીને આપે પણ એને એ ભગવાન એને ધામની અંદર પોતાની સેવામાં રાખે, એવો સુંદર મહારાજ અહીંયા આગળ વ્યક્તિ બતાવી જ્ઞાની અને અર્થાર્થીનો મહારાજ અહીંયા સુંદર આપણને વિનિયોગ બતાવ્યો. જે નિષ્કામ ભક્ત છે એવા ભક્તને આપણા શાસ્ત્રોએ જ્ઞાની કીધો છે, અને જે સકામ ભક્ત છે, સકામના કેવી છે વાલા ભક્તો જોજો આ શબ્દ કેવો મહારાજે ગહન વાપર્યો છે. મહારાજે કીધું સકામ એટલે જગતની કામના કેવો નથી, પણ જગતની કામનાની ઉપર જો ભગવાનને મૂકીને તમે અક્ષરધામની પણ કામના કરી તો એ સકામ છે, અર્થાર્થી છો. વિચારી છો તમે ભગવાનની પ્રસન્નતાને મૂકીને તમે વહીવટની અંદર તમે બેઠા હો ને તો એ અર્થાર્થી છો, ભગવાનના ભક્ત નથી. તમે આ વસ્તુ વિચારજો, તમે ભગવાનના સેવાને મૂકીને, ભગવાનના રાજીપાને મૂકીને, ભગવાનના બંધારણને મૂકીને, ભગવાનની આજ્ઞાને લોપીને, ભગવાનની ભક્તિને મૂકીને તમે ગમે તેટલા સમાજની અંદર કીર્તિને યશને પામો ને તમે અર્થાર્થી છો, તમે જ્ઞાની નથી, ભગવાનના એકાંતિક નિષ્કામી ભક્ત નથી તમે. અને અને એવા ભક્તને અક્ષરધામની અંદર એન્ટ્રી પણ નથી એવું અહીંયા મહારાજે સ્પષ્ટ લખ્યું. ભગવાન કોને બળાત્કારે આપે છે? તો જે ભક્ત ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનની સેવા પરાયણતા, ભગવાનની ભક્તિ પરાયણતા જે રહેતો હોય, ભગવાનને આશ્રયની અંદર જે રહેતો હોય, એવા જીવાત્માને ભગવાન અક્ષરધામમાં એન્ટ્રી આપે છે, અન્યથા ભગવાન અક્ષરધામમાં એન્ટ્રી આપતા પણ નથી. અર્થાર્થી કીધો મહારાજે, શબ્દ કેટલો સુંદર અહીંયા મહારાજે વાપર્યો. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના, આ વસ્તુને બહુ સમજવા જો, સેવા શબ્દ જયારે આવે ને ત્યારે સેવાને પૂર્ણ અર્થમાં સમજવો. સેવાનો અર્થ થાય છે કે ભગવાનના શરણે રહેવું, ભગવાનની આજ્ઞામાં રહેવું, ભગવાનને ગમતામાં રહેવું, ભગવાનના વચનમાં રહેવું અને ભગવાનની સેવા પરાયણ એટલે પરિચર્યા કરવી. એ સંપૂર્ણ જયારે અર્થ જયારે એકત્રિત થાય ત્યારે સેવા અર્થ સાર્થક થાય છે, ત્યારે સેવા શબ્દ સાર્થક થાય છે. એટલે જ્યાં જ્યાં સેવા શબ્દ આવે, ભગવાનની સેવા એટલે એની અંદર આ તમામ અંગોનો સમાવેશ કરવો, કે સેવાની અંદર ભગવાનની શરણે રહ્યા વગર સેવા નથી થતી, ભગવાનના ગમતામાં રહ્યા વગર સેવા નથી થતી, ભગવાનની આજ્ઞા વચનની અંદર રહ્યા વગર સેવા નથી થતી. એટલે ભગવાનના ગમતામાં રહીને, શરણે રહીને, ભગવાનની આજ્ઞામાં રહીને અને ભગવાનની પરિચર્યા કરવી, ભગવાને જેમ કીધું છે, ભગવાનને ગમે છે એવું ક્રિયા કરવી, એનું નામ સેવા છે. એનું નામ, ભગવાનને ગમતામાં વર્તવું એનું નામ સેવા છે. એટલે એવી સેવા પરાયણતા મહારાજ કે ભગવાનના ભક્તને. માટે આ જે કન્ક્લુઝન જે મહારાજે કર્યું આ સંપૂર્ણ વચનામૃતની અંદર, મહારાજે જે હાર્દ બતાવ્યો, એ મહારાજે બતાવ્યું કે કેવળ ચાર પ્રકારની મુક્તિ એ ભક્તોનો હાર્દ ન હોય, ન હોવો જોઈએ. ભગવાનનો, ભગવાનના ભક્તનો હાર્દ તો, ભગવાનના ભક્તનો હેતુ તો ભગવાનનો રાજીપો, ભગવાનની સેવા અને ભગવાનની ભક્તિ હોવું જોઈએ. અને એવી રીતે જે સમજણ રાખે છે એ જ જ્ઞાની છે, એને જ ભગવાન પોતાના ધામમાં રાખે છે. ભક્તની ઈચ્છા ન હોય તોય બળાત્કારે એને સિદ્ધિ આપે છે અને પોતાની સેવામાં રાખે છે. અને કદાચ જો એવા સકામ ભક્ત હોય તો મહારાજ કે અર્થાર્થી છે, એને અમે જ્ઞાની કહેતા નથી. માટે ભગવાનના ભક્તને તો ભગવાનની સેવા વિના બીજું કંઈ ન ઈચ્છવું મહારાજે આજ્ઞા કરી છે. આ ભલામણ નથી વાલા ભક્તો, અહીંયા મહારાજે આજ્ઞા કરી છે. ભગવાનના ભક્ત હોય, સ્વામિનારાયણ ભગવાનને જે પોતાના આરાધ્ય ઇષ્ટદેવ માનતા હોય, એને તો ભગવાનની સેવા વિના, અને ફરી કહું છું, સેવા શબ્દ જ્યાં આવ્યો ત્યાં શરણાગતિથી લઈ ભગવાનની ઈચ્છા, ભગવાનની આજ્ઞા, ભગવાનના વચન અને ભગવાનની બાંધેલી મર્યાદા અને ભગવાનની પરિચર્યા, ભગવાનને ગમતું એમના ભગવાનના હેતુ માટે કાર્ય કરવું, એ તમામ અંગનો સમાવેશ થાય ત્યારે સેવા સાર્થક થાય. એટલે મહારાજ કે ભગવાનના ભક્તને તો ભગવાનની સેવા વિના બીજું કંઈ ન ઈચ્છવું, અને ઈચ્છે તો તેમાં એટલી કાચબ કહેવાય. મહારાજ કે જો એના સિવાય, ભગવાનના પ્રસન્નતા સિવાય, સેવા સિવાય બીજો કોઈ સંકલ્પ થાય ને તો મહારાજ કે એની કાચબ છે, એ પરિપૂર્ણતા નથી. અને જો કાચબ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત, તેનો સમાગમ કરીને એ કાચબને ટાળવી અને આત્મચિંતન કરવું. મહારાજ છેલ્લે કહે છે, મહારાજ કે તમારે આત્મચિંતન કરવું કે ભગવાનની અપેક્ષા તમને સિદ્ધિની સમર્થ, સિદ્ધિ અને સામર્થ્યનો મહિમા છે કે ભગવાનનો મહિમા છે. આ વસ્તુનું તોલવું, પોતાના આત્માને મંથન કરવું કે મને ભગવાનની પ્રસન્નતા અપેક્ષિત છે કે મારે કોઈ સિદ્ધિ અપેક્ષિત છે, મારે ભગવાનની સેવા અપેક્ષિત છે કે મારે કોઈ સ્થાન અપેક્ષિત છે, મારે ભગવાનની ભક્તિ અપેક્ષિત છે કે મારે ભગવાનનું, ભગવાન જેવું ઐશ્વર્ય અપેક્ષિત છે. આ બંનેને બેલેન્સ કરવું. અને મહારાજ કહે કે જો ભગવાનને મૂકીને, ભગવાનની સેવાને મૂકીને જો અન્ય કોઈ સંકલ્પ થતા હોય તો એ મોટી કાચબ છે. કાચબ ટાળજો. અને કેવી રીતે ટાળજો? તો મહારાજે કીધું કે એવા નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત, તેનો સમાગમ કરીને, એટલે કે સત્સંગના યોગે કરીને. અહીંયા ભક્તનો સમાગમ એટલે ફરી કોઈ વ્યક્તિ કે વ્યક્તિ વિશેષ માટે વાત નથી, અહીંયા ભગવાનના ભક્ત જે પોતે એકાંતિક છે, જે પોતે એવી રીતે નિષ્કામ છે, એવા ભક્તનો સમાગમ, એવા સત્સંગનો સમાગમ કરીને. અને સત્સંગનો સમાગમનો હેતુ પણ બતાવ્યો. શા માટે સત્સંગનો સમાગમ? પત્તા રમવા માટે કે દારૂ પીવા કે મહેફિલ જમાવવા કે મોજશોખ કરવા માટે નહીં. મહારાજે હેતુ સહેતુ વાક્ય લખ્યું છે કે મહારાજે કીધું કે સમાગમ કરવો, પણ શાના માટે? તો પોતાની કાચબ ટાળવા માટે, એના અવગુણ શીખવા માટે નહીં, એની અંદર રહેલા દોષને ગ્રહણ કરવા માટે નહીં, પોતાની અંદર રહેલા જે દોષ છે, જે સંકલ્પ, ભગવાન સિવાય બીજા જે સંકલ્પો થાય છે, ભગવાનના રાજીપા, ભગવાનની સેવા, ભગવાનની ભક્તિને મૂકીને બીજાનું જે મહત્વ જણાય છે, એને, એવા કાચબવાળા જે સંકલ્પો છે એને ટાળવા માટે સત્સંગનો યોગ કરવો, એવા એકાંતિક સંતો ભક્તોનો સમાગમ કરવો કે જે પોતે શાસ્ત્ર પ્રમાણે વર્તતા હોય, જે પોતે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, જે પોતે નિષ્કામી થયા હોય, અને એવા સત્સંગનો સમાગમ કરવાથી, એવા સંતો ભક્તોનો સમાગમ કરવાથી એમાં જે રહેલા ગુણ છે એ ગુણને પોતામાં ગ્રહણ કરી અને પોતાની કાચબ ટાળવી. અને કાચબ ટળશે, નિષ્કામી થવાશે, તો અક્ષરધામની અંદર ભગવાનની જ સેવાની અંદર બળાત્કારે પણ ભગવાન એ જીવાત્માને લઈ જશે, પણ જો કાચપ રહી ગઈ તો એ આવરણ બનીને અવરોધ થશે, એ મોક્ષની અંદર અવરોધ રૂપ બનશે, એ ભગવાનના ધામની અંદર ભગવાનની સેવાની અંદર અવરોધ રૂપ બનશે. અને વાલા ભક્તો, આ સિદ્ધાંતો મહારાજે ધામ માટે લખ્યો છે કે અક્ષરધામની પ્રાપ્તિની અંદર ચાર પ્રકારની મુક્તિ એ જીવાત્માને બ્રહ્મમય દેહને પામે ત્યારે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે. પણ મહારાજે વચનામૃતની અંદર એક સિદ્ધાંત બહુ સુંદર સમજાવ્યો કે ભગવાનના ભક્ત છે જેને ભગવાનનો દ્રઢ આશ્રય છે, એને મર્યા પછી એટલે દેહનો ત્યાગ કર્યા પછી અક્ષરધામ મળે કે ન મળે એની ચિંતા ન કરવી, એને તો છતે દેહે ભગવાનની સેવા મળી છે ને, ભગવાનની આજ્ઞામાં વર્તવાનું મળ્યું છે, ભગવાનની ભક્તિ કરવાનો અવસર મળ્યો છે, એને માટે તો છતે દેહે અક્ષરધામ છે. એટલે મેં પુનઃ વાત આ દોહરાવું છું કે અક્ષરધામનો મહિમા એ એના સ્થાનના વતે કરીને નથી, આ વડતાલ ગામનો મહિમા એ વડતાલ સુંદર અળિયામાં છે એટલે નથી, આ સ્વિટ્ઝરલેન્ડનો મહિમા સ્વિટ્ઝરલેન્ડની કુદરતી સુંદરતાના માટે છે. તમે જુઓ કોઈ પણ તમે પર્યટક સ્થળે જાઓ તો એની સુંદરતા એના એ સ્થાનને એ કુદરતી સુંદરતાને માટે છે. તો અહીંયા એવું તમે એના અનુસંધાને તમે જો તો વડતાલ ગામડું તો નાનું ગામ છે, છપૈયા ગામ તો નાનું ગામ છે, અયોધ્યા તો નાનું એવું ટાઉન જે શહેર જેવું છે, પણ છતાં એની મહત્તા છે. એની મહત્તા આપણા ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રની અંદર અનંત ગણી છે. એનું કારણ કે એને સાથે ભગવાનનો સંબંધ છે અને ભગવાનના સંબંધેથી એ ધામ બન્યું છે. નહીં તો એ જગતનું એક સ્થાન જ હોત, એ જગતની એક માત્ર એ ભૂમિ જ હોત, પણ જયારે ભગવાનના ચરણ એના ઉપર પડ્યા, ભગવાનનો યોગ થયો ત્યારે એ ધામ બની ગયું, એ અક્ષરધામ તુલ્ય બન્યું. એટલા માટે ગઢપુરની અંદર મહારાજે કીધું કે અમને અહીંયા આગળ આ લીમવૃક્ષ નથી દેખાતો, અમને આ નળિયા નથી દેખાતા, આ થાંભલીઓ નથી દેખાતી, આ શેરી નથી દેખાતી, અમને તો અહીંયા અક્ષરધામનું મધ્ય દેખાય છે, કારણ કે ભગવાનનો ત્યાં સાક્ષાત વાસ હતો. એટલે વાલા ભક્તો, અહીંયા આગળ મોક્ષની અભિલાષાના ભક્તો, મોક્ષની પ્રાપ્તિની અભિલાષા જેને હોય એને ભગવાનની સેવા, ભગવાનનો યોગ થાય, ભગવાનની સામીપ્યમાં રહીને પણ પોતે સામીપ્યમાં રહેવાનો આગ્રહ નથી, ભગવાનની સેવા પરાયણ રહેવાનો આગ્રહ છે. અને એટલા માટે શિક્ષાપત્રીનો હું ફરી કોટ કરું શ્લોકને, જેમાં ભગવાને કીધું તત્ર કૃષ્ણ સેવા મુક્તિષ્ય ગમ્યતામ. તત્ર તત્ર એટલે ત્યાં અક્ષરધામને વિશે પણ, ભગવાનના સમીપની અંદર રહીને પણ ભગવાનના કૃષ્ણ સેવા મુક્તિષ્ય ગમ્યતામ, ભગવાનની સેવા પરાયણ રહેવું એને મહારાજ કે મોક્ષ અમે માનીએ છીએ. અને એવી મુક્તિ પ્રાપ્ત કરાવવા માટે આ સમજણની અંદર કેટલો નાનો ભેદ છે વિચારો. આપણે સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો આપણને આ તર્ક જલ્દી ન સમજાય કે ભાઈ ભગવાનના ધામની માંગણી કરવી તો થોડી કઈ એમાં કઈ ખામી હોય, પણ મહારાજ અહીંયા પણ એકદમ બારીક જેને કહેવાય કે મર્યાદા બતાવે છે કે કેવળ ભગવાનના ધામની માંગણી કરવી પણ દોષજનક છે, કાચબ છે. ભગવાનની પ્રસન્નતા જો ન હોય, ભગવાનની સેવાપરાયણતા ન હોય, ભગવાનનો રાજીપો ન હોય, ભગવાનની ભક્તિ ન થતી હોય, ભગવાનની પરિચર્યા ન થતી હોય, તો એવું સ્થાન પણ એ ત્યાં કાચબ છે, એવા સ્થાનની પ્રાપ્તિ પણ નિરર્થક છે. અને એટલા માટે આપણા નંદસંતોએ કીર્તનોની અંદર કે જેમ તુલસીદાસજીએ એમના રામાયણની અંદર વાત લખી, અથવા તો નરસિંહ મહેતાએ પોતાના કીર્તનના અંદર શબ્દો લખ્યા પદની અંદર કે હરિના જનતો મોક્ષ મુક્તિ ન માંગે, માંગે સેવા ભક્તિ, આ પૃથ્વીની અંદર રહીને સેવા ભક્તિ માંગે, તેનો હેતુ એ છે. અક્ષરધામનું ખંડન નથી વાલા ભક્તો, પુનઃ કહું છું, અક્ષરધામની પ્રાપ્તિનું ખંડન નથી, પણ કેવળ અક્ષરધામની પ્રાપ્તિ અને ભગવાનની સેવાથી વિલક્ત રહેવું, એવી જો પ્રાપ્તિ થતી હોય તો એવી અક્ષરધામની પ્રાપ્તિ પણ કરવી નથી. એવો સુંદર ભાવ શ્રીમદ ભાગવતજીની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ જે ઉપદેશ, વ્યાસજીએ જે ઉપદેશ કર્યો, ભગવાન કૃષ્ણચંદ્રના શબ્દોને જે ટાંક્યા, અને એ જ ભગવાન શ્રીહરિએ વચનામૃતની અંદર જે નંદસંતોએ આ વચનામૃત ગ્રંથની અંદર નોંધ લીધી, એ ભગવાનનો ભાવ, એ એકાત્મ ભાવથી મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના ભક્ત રહે તો કેવળ ભગવાનની પ્રસન્નતા અને ભગવાનની રાજીપા, ભગવાનની ભક્તિ જ અપેક્ષિત હોય. એવી સુંદર સમજણ વાળો હોય મહારાજ કે એને જ્ઞાની કીધો છે. અને એવી જો સમજણની અંદર કંઈક કચાશ રહી ગઈ હોય, મહારાજે ફરી કહું છું કે તક આપી, મહારાજ કે કચાશ રહી ગઈ હોય તો સત્સંગના યોગે કરી એવા ભગવાનના એકાંતિક ભક્તો, અહીંયા મહારાજે શબ્દ વચનામૃતમાં વાપર્યો ભગવાનના, એટલે જે ભગવાનના છે, પેલો તો એ નિર્ધાર કરજો ભગવાનના છે કે કેમ, અને એકાંતિક કે જે પોતાના એકાંતિક વગેરે જે ધર્મ છે એની અંદર, અને એકાંતિકની વ્યાખ્યા પણ વચનામૃતની અંદર મહારાજે કીધી છે, ભગવાન સિવાય બીજી કોઈ અપેક્ષા ન હોય એને એકાંતિક કીધો છે. જેને ભગવાનની સિવાય બીજી કોઈ વાસના ન હોય, આપણે માત્ર જમવામાં ને એમાં એકાંતિક પણ રાખીએ એવું નહીં, ભગવાન સિવાય બીજી કોઈ જેને વાસના ન હોય, કોઈ ક્રિયા કરવાની અપેક્ષા ન હોય એને એકાંતિક મહારાજે વચનામૃતની અંદર વ્યાખ્યા સમજાવી છે. તો એવા ભગવાનના એકાંતિક અને ભક્ત હોય, એવા ભક્ત હોય, પછી ત્યાગી પણ હોઈ શકે અને ગ્રહી પણ હોઈ શકે, એવા ભગવાનના એકાંતિક ભક્ત હોય તેના સમાગમે કરીને, કારણ કે એનું જીવન એને ભગવાનને સમર્પિત કર્યું છે, તો એવાનો સમાગમ કરીને એમાંથી ગુણ લઈને પોતાની કાચબ એ ટાળવી. એવી રીતે મહારાજે સુંદર આપણને હેતુ બતાવ્યો જીવાત્માને મોક્ષ. એટલે મેં શરૂઆતમાં મેં કીધું કે આપણા શાસ્ત્રો હોય તો ચતુર્ધા સિદ્ધિની વાત, આપણા ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે સિદ્ધિની પ્રાપ્તિની વાત આપણા શાસ્ત્રોમાં વર્ણિત કરી છે, પણ એમાં મોક્ષનો મહિમા ખૂબ સુંદર રીતે શાસ્ત્રોની અંદર વર્ણ્યો છે. અને એમાં આજે ભગવાને વચનામૃતની અંદર તો એ મોક્ષની પરિભાષાની અંદર પણ એટલી સુંદર વ્યક્તિ આપણને સમજાવી કે મોક્ષની અંદર પણ જીવાત્માની સમજણ અને જીવાત્માની શ્રદ્ધા કેવી હોય એવી સુંદર વાત મહારાજે આપણને વચનામૃતની માધ્યમથી સમજાવી છે. તો આવો આપણે પણ આજે સંકલ્પ કરીએ કે અમારા જીવનની અંદર ક્યાંક જો કાચપ રહી ગઈ હોય અમારા જીવનની અંદર કોઈ આવી સમજણની અંદર, કારણ કે બહુ નાની ભેદ છે ને, ઉમરા જેવું છે. ઉમરાની અંદર રહો તો ઉમરાના ઘરમાં કહેવાઓ અને ઉમરાની બહાર નીકળો એટલે ઘરની બહાર કહેવાઓ, એમ નાનેયામથી ભેદ રેખાથી પણ જો આપણે ભગવાનના નિષ્કામી એકાંતિક ભક્તના પંક્તિમાંથી નીકળી જતા હોઈએ અને એ આપણે એમ માનીએ કે સકામ એટલે સંસારનો જ જેને કામના હોય એને જ સકામ કીધા, તો એવું નથી વાલા ભક્તો. ભગવાનને મૂકીને જે પણ સંકલ્પ કરો ને, સિદ્ધિનો હોય, સામર્થ્યનો હોય કે અક્ષરધામનો હોય, ભગવાનને મૂકીને જો સંકલ્પ થયો તો એ સકામ કહેવાનો. તો આવા કોઈ પણ પ્રકારના સકામ અમારી અપેક્ષા ન રહે અને કેવળ સેવા મુક્તિશ્ય ગમે તેમ ભગવાનની સેવા પરાયણ રહીએ, ભગવાનના દાસ બનીને રહીએ, ભગવાનને ગમતામાં રહીએ, ભગવાનની અખંડ પરિચર્યા કરવાનો અવસર મળે, ભગવાનની અખંડ દર્શન કરી ભક્તિ કરવાનો અવસર મળે એવી જ્યારે જીવાત્માને પ્રાપ્તિ થાય એવી અપેક્ષા રાખીને આપણે ભગવાનનું ભજન કરીએ તો આપણું મોક્ષ પણ સાર્થક થાય. અને ધર્મ અર્થ કામ તો મહારાજે આ સંસારનું આપણું માગી જ લીધું છે. મહારાજ કે અમારો આશ્રિત હોય અન્ન વસ્ત્ર આબરૂ કરીને દુખ્યો ન થાય, એટલે એ જ સંસારના દુઃખની ખેવ ના કર્યા સિવાય, અથવા તો એનાથી વિશેષ કદાચ અક્ષરધામ વગેરે સિદ્ધિઓની સિદ્ધિના સ્વરૂપની અંદર ખેવના કર્યા સિવાય ભગવાનની પ્રસન્નતાની આપણે ખેવના કરીને ભગવાનને ભજીએ તો હું એમ માનું છું કે આપણો દાખલો સફળ થશે, ભગવાનનો રાજી પાવડો ઉતરશે. તો આજના દિવસે ભગવાન શ્રીજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના ચરણામાં એ જ પ્રાર્થના કરીએ છીએ કે અમારા સમસ્ત ભક્તજનોને ભગવાન એવી સમજણ દ્રઢ કરાવે અને ભગવાનની એવી શુદ્ધ ઉપાસના એ વધારે પરિપક્વ થાય, સમજણ પરિપક્વ થાય, નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા થાય અને ભગવાનનો રાજીપો સર્વ ઉપર ઉતરે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. સમસ્ત ધર્મકુળ પરિવાર, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત પરિવાર વતી આપ સૌને અમે ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ આપીએ છીએ. અને વિશેષ ચાતુર્માસ આવી રહ્યો છે, ઉપાસના ભક્તિનો પર્વ છે, એટલે દરેક ભક્તો પોતાની યથાશક્તિ એના નિયમ ધારણ કરજો, ભગવાનની ભક્તિ વધે, ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય અને ભગવાનની આજ્ઞાપરાયણમાં આપણે રહીએ. આપણામાં કોઈ નાની મોટી કચાશ હોય તો એને દૂર કરીએ, એના માટે આપણા SVG ઉપર ફોર્મ અવેલેબલ છે. દરેક ભક્તો એને પોતાની યથાશક્તિ નિયમ ધારણ કરીને ફોર્મ એ ભરીને સબમિટ કરજો. દશમને દિવસે વિશેષ આશીર્વાદનું આયોજન કર્યું છે કે જેથી બધાને ચાતુર્માસના નિયમ એ સફળ નીવડે અને તે દિવસ બધાને વિશેષ લાભ આપશો જે નિયમ લેશે એને, કારણ કે એમના માટે વિશેષ છે. બાકી બધાને તો આ રવિવારે લાભ મળે જ છે, પણ જે નિયમ ધારણ કરતા હશે એમને તે દિવસે દશમને દિવસે વિશેષ સાંજે આપણે એમને આશીર્વચનનો લાભ મહારાષ્ટ્રનો માતોશ્રીનો પ્રાપ્ત થાય એવું આયોજન કરશું. તો બધા ભક્તોને ખૂબ અમારે શુભેચ્છાઓ છે, ભગવાનનું ખૂબ ભજન થાય, મહારાજનું રાજીપો સર્વ પર ઉતરે એ પ્રાર્થના સાથે આજના આ વચનામૃતને આપણે અહીંયા વિરામ આપીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 43મું. સહેજાન સ્વામી મહારાજની.